पेज नंबर 656 पहला पत्र थी वाँचवानु छे। द मूवमेंट ऑफ यूनिवर्सालिटी बाय इटसेल्फ कैनॉट प्रिवेंट द वाइटल फ्रॉम डिस्टर्बिंग। इट इज द कंप्लीट सरेंडर एंड द कंप्लीट डिसेंट ऑफ पीस इन टू ऑल द बीइंग डाउन टू द मोस्ट मटीरियल दैट कैन डू इट। मूवमेंट ऑफ यूनिवर्सालिटी वैश्विकतानी गति ऑब्वियसली साइकोलॉजिकली मानसिक रीते कोई साधक पोते विश्वव्यापी है यू एकाग्रता पूर्वक चिंतन करी शके। खास करीने वेदांत में केटलीक वार आ पद्धति नो आश्रय लेवामां आवे छे। अहम विभुः हूँ विभु सर्वव्यापी छु। એવું શંકરાચાર્યના સ્તોત્રમાં આવે છે। એટલે આ ગતિથી જે નાનકડી સીમિત સ્વતા છે આઈનેસ એ સીમિતતા સંકુચિતતામાંથી વ્યક્તિ વ્યાપકતા તરફ જાય છે। શ્રી અરવિંદ એમ કહે છે કે ધારો કે કોઈ માનસિક રીતે આ વૈશ્વિકતાની ગતિનો આશ્રય લે તો એટલા માત્રથી પ્રાણના વિક્ષોભોને ખાળી શકે નહીં, ટાળી શકે નહીં, રોકી શકે નહીં। અને પ્રાણના એટલે અહીંયા નિમ્ન પ્રાણના લગભગ હંમેશા એ અર્થમાં જ વાપરે છે। અને નિમ્ન પ્રાણના વિક્ષોભો એટલે કામ ક્રોધ વગેરે જે ગઈ વખતે આપણે જોયું હતું નિમ્ન પ્રાણની વાત કરતી વખતે કે અત્યંત થોડી ક્ષણો ટકતી ઈચ્છાઓ અને ભાવો વૈશ્વિકતાની ગતિ પોતે જ માત્ર પ્રાણના વિક્ષોભોને અટકાવી શકતી નથી, ટાળી ખાળી શકતી નથી। એટલે આ રીતે વિચારે છતાંય નાની મોટી ઘટનાઓ બને ત્યારે પ્રાણના વિક્ષોભો સાધકને વિક્ષુબ્ધ કરી શકે। તો આના ઉપાય માટે શું કરવાનું? ઇટ ઇઝ ધ કમ્પ્લીટ સરેન્ડર એન્ડ ધ કમ્પ્લીટ ડિસેન્ટ ઓફ પીસ ઇન ટુ ઓલ ધ બીંગ ડાઉન ટુ ધ મોસ્ટ મટીરિયલ દેટ કેન ડૂ ઇટ। બે વસ્તુઓ કહી, કમ્પ્લીટ સરેન્ડર, અને કમ્પ્લીટ એટલે સર્વ અંશોમાં, એટલે કે મુખ્ય ત્રણ અંશો મન પ્રાણ શરીર ત્રણેયમાં, અને સરેન્ડર વારંવાર એ શબ્દ આપણે વાપરીએ છીએ. એક બે વસ્તુઓ એને વિશેની બહુ મહત્વની છે, એ શ્રી અરવિંદના શબ્દો છે. ટુ ગીવ એવરીથિંગ વન ઇઝ ઓર હેઝ ટુ ધ ડિવાઇન. પોતે જે કંઈ છે અને પોતાની પાસે જે કંઈ છે એ બધું પરમાત્માને સોંપી દેવું, પરમાત્માને આપી દેવું. કે આ ફિઝિકલી કરવામાં આવતી ક્રિયા કરતાં માનસિક રીતે કરવામાં આવતી ક્રિયા વધારે છે. આપવાની એ વાત છે. ખાસ કરીને કેમ કે આપણે ત્યાં સંન્યાસ માર્ગનો પુરસ્કાર નથી, કે બધું ફિઝિકલી છોડી દઈને કે આપી દઈને અકિંચન થઈને નીકળી પડવું. એટલે આ ભગવાનને આપી દેવાની ક્રિયા, પોતાની પાસેનું બધું, એ આપણે માનસિક રીતે કરવાની છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ, હે ગોવિંદ, આ બધું તે દીધેલું છે, તે આપેલી વસ્તુ છે, અને મનથી તને હું સમર્પિત કરું છું, એનો માલિક તું. આ ભાવને બરાબર જો મજબૂત કર્યો હોય તો પછી ગમે એવો મોટો લોસ બહાર થાય દુનિયાવી દૃષ્ટિએ, તો એનો કોઈ પ્રભાવ, એની કોઈ અસર ચેતના ઉપર થાય નહીં. અને વોટ વન, એના કરતા વધારે વોટ વન ઇઝ, હું જે કંઈ છું એ બધું પરમાત્માને સમર્પિત. એટલે અંદરથી મારી ચેતનામાં હું જે કંઈ છું, એટલે સારું નરસું બધું આવી ગયું એની અંદર. આપણા બધા વિચારો, આપણા બધા ભાવો, આપણી બધી ટેવો, આપણી બધી વિચારવાની પદ્ધતિઓ, બધું આવી ગયું અંદર. અને એમાંની કેટલીક વસ્તુઓને આપણે બહુ પ્રેમથી, અથવા કહો કે મોહથી, સખત રીતે વળગી રહેતા હોઈએ છીએ, એને છોડવા માટે સહેજે તૈયાર નથી હોતા. અને પરમાત્માને સોંપીએ ત્યારે એમાંની કેટલીક વસ્તુઓ સાવ નીકળી જાય, અને કેટલીક વસ્તુઓનું સ્વરૂપ ધર મૂળથી બદલાઈ જાય. એને માટેની તૈયારી આપણે રાખવી પડે, જો સમર્પણ કરવું હોય તો. અને સમર્પણને સંપૂર્ણ કરવા માટે આ અહીંયા વાત કરવામાં આવી છે કે કમ્પ્લીટ સરેન્ડર. હવે આવી રીતે જ્યારે કરે માણસ, જેમ જેમ એનું, ધારો કે એનું સમર્પણ સંપૂર્ણ થયું, તો આપોઆપ શાંતિનું અવતરણ એની, એના બીઈંગની અંદર, એના સતની અંદર થશે. અને થશે એટલે સંપૂર્ણ સતમાં થશે, છેક ફિઝિકલ સુધીના, છેક શરીરના કોષો સુધી શાંતિનું અવતરણ થશે. એટલે સમર્પણ અને શાંતિ આ બે પેરેલલ એક સાથે જાય છે. અને શાંતિ મળતી નથી એવી જે ફરિયાદ ચારે બાજુ આપણે સાંભળીએ છીએ, ને આપણા પોતાના પણ પોતાનામાં પણ વધતા ઓછા પ્રમાણમાં અનુભવીએ છીએ, એની પાછળ સમર્પણની અપૂર્ણતા અથવા સમર્પણનો અભાવ એ જવાબદાર હોય છે. એટલે શાંતિની અભિપ્સા ચોક્કસ રાખીએ, પણ એ નથી મળતી તો મારા સમર્પણમાં ક્યાં ક્યાં કચાશ છે એ હું જોઉં, એને દૂર કરવા માટે અભિપ્સા કરું, પ્રાર્થના કરું, અથવા તો આ રીતે ડિટેલમાં ન જવું હોય તો માતાજીને એક જનરલ સર્વસામાન્ય એવી પ્રાર્થના અભિપ્સા કરી શકીએ કે માં, મને તું મારા શરીરના છેવટના કોષ સુધીનું સમર્પણ આપ, તું આપશે તો જ હું કરી શકીશ, નહીં તો નહીં કરી શકું. આ રીતે બીજો અંદર અભિપ્સા અને પ્રાર્થના સાતત્યપૂર્વક ચાલે, તીવ્રતા પણ શાંતિથી ચાલે અને એક ધારી ચાલે, તો ધીમે 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 આપણા સતમાં ક્રમશઃ સમર્પણ વધતું જાય છે અને બીજી બાજુ શાંતિનો અનુભવ થતો જાય છે, અહેસાસ આવતો જાય છે. આ પ્રક્રિયા છે. એટલે વાઇટલની ગતિઓ, ડિસ્ટર્બિંગ મૂવમેન્ટ્સ ઓફ ધ વાઇટલ, પ્રાણની વિક્ષોભકારી ગતિઓ ને શમિત કરી દેવા માટે, શાંત કરી દેવા માટે, અથવા તો એને કાયમ માટે વિદાય કરી દેવા માટે પૂર્ણ સમર્પણ એ ઉપાય શ્રી રવિંદ આપણને અહીંયા બતાવી રહ્યા છે. ઇટ ઇઝ ધ કમ્પ્લીટ સરેન્ડર એન્ડ ધ કમ્પ્લીટ ડિસેન્ટ ઓફ પીસ ઇન ટુ ઓલ ધ બીંગ ડાઉન ટુ ધ મોસ્ટ મટીરિયલ છેક શરીર સુધી. અહીંયા મટીરિયલ એટલે ફિઝિકલના અર્થમાં છે. ધેટ કેન ડુ ઇટ. આવું થશે ત્યારે વાઇટલ ડિસ્ટર્બન્સીસ ચાલ્યા જશે. પછીનો પત્ર લઈએ. ધ માઇન્ડ એન્ડ વાઇટલ આર ઓલવેઝ મોર ઓપન ટુ યુનિવર્સલ ફોર્સિસ ધેન ધ મટીરિયલ. યુનિવર્સલ ફોર્સિસ આવો શબ્દ વાપર્યો છે. આપણે જાણીએ છીએ વારંવાર માતાજીને શ્રી અરવિંદ કહે છે કે આખું વિશ્વ એ ઇટ્સ અ પ્લે ઓફ ફોર્સિસ. જાતભાતની શક્તિઓ અથવા જાતભાતના બળો એની એક લીલા ચાલી રહી છે, એની એક રમત ચાલી રહી છે. શ્રી અરવિંદ કહે છે કે આ વૈશ્વિક બળો કે વૈશ્વિક શક્તિઓ, એમાં સારી શક્તિઓ પણ હોય છે અને ખરાબ શક્તિઓ પણ હોય છે. સારી શક્તિઓ આપણે એમને કહીશું કે જે વ્યક્તિને પરમાત્મા તરફ ગતિ કરવામાં સહાયક થાય. ગુડ ઓર બેડ ફોર્સિસ એવા શબ્દો એમણે વાપર્યા છે. ફોર્સિસને સમજાવતી વખતે, યુનિવર્સલ ફોર્સિસને સમજાવતી વખતે, અને એથી ઉલટું જે શક્તિઓ આપણને ત્યાં જતા રોકે, એટલું જ નહીં પણ જુદી અથવા ઉલટી દિશામાં ખેંચી લઈ જાય, એ બધી શક્તિઓ એને બેડ ફોર્સિસ કયા છે શિરેનને. અને આ યુનિવર્સલ ફોર્સિસને સમજાવવા માટે બીજી એક જગ્યાએ મને એવું પણ કહ્યું છે કે જે કંઈ ઘટનાઓ બહાર ઘટે છે એ બહાર ઘટતી ઘટનાઓની પાછળ સારી નરસી નાની મોટી સૂક્ષ્મ શક્તિઓ એ જવાબદાર હોય છે. તમને એક કે બે ઉદાહરણો આને આપું હું, તમે જાણો છો પણ તમને યાદ અપાવું. માતાજી સ્ટીમરમાં જ્યારે આવતા હતા ત્યારે સખત તોફાન થયું સમુદ્રમાં, ભયંકર મોજાઓ ઉછળવા માંડ્યા અને લોકોને એમ થયું કે આપણું મોત આવી પહોંચ્યું. એ વખતે માતાજીએ પોતાના ઓકલ્ટ નોલેજનો, પોતાની ગુહ્ય વિદ્યાનો ઉપયોગ કરી પોતાના શરીરની બહાર ગયા અને જે શક્તિઓ અને જે તત્વો એમણે જોયું કે ધે વર ડાન્સિંગ ઓન ધ સરફેસ ઓફ ધ ઓશન. એમનું એક તાંડવ પ્રકારનું, એક વિકૃત, બીજાને નુકસાન કરીને આનંદ પામતા આ તત્વો, આ શક્તિઓને એને પરિણામે નૃત્ય. તો એને માતાજીએ બધાને વિનંતી કરી, શુકરવા શાંત થઈ જાઓ વગેરે, અને થોડાક જ સમયમાં એ શાંત થઈ ગયો. એ માતાજીએ પોતે જ કહેલી વાત છે, નોંધેલી વાત છે. અને એવી જ રીતે જાપાનમાં પેલો એપિડેમિક ચાલ્યો હતો ઇન્ફ્લુએન્ઝાનો, અને ટપોટપ માણસો મરવા માંડ્યા હતા. ત્યારે પણ એનું જે બિંગ હતું એની સાથેનું માતાજીનું યુદ્ધ, એની વાત માતાજીએ કરી છે. તો બહાર જે ઘટનાઓ ઘટે છે એની પાછળ શક્તિઓનો ખેલ હંમેશા હોય છે. યુનિવર્સલ ફોર્સિસ એટલે આ. આ તો બે બેડ ફોર્સિસ, ખરાબ શક્તિઓની મેં વાત કરી. પ્રાચીનો પણ આ વાત જાણતા હતા અને અશ્વઘોષે બુદ્ધચરિત મહાકાવ્ય લખ્યું છે, એમાં રાજકુમારની સવારી ત્રણ વખત નીકળે છે નગરની અંદર, અને અશ્વઘોષ એવું વર્ણવે છે કે દેવોએ જ રોગીનું નિર્માણ કર્યું અને એની સમક્ષ એનું દર્શન કરાવ્યું. કારણ કે બહુ બંદોબસ્ત પાકો રાખવામાં આવ્યો હતો કે આને નિર્વેદ થાય સિદ્ધાર્થને, એવું કોઈ દૃશ્ય એની નજરે ન પડે. શુદ્ધોદને બરાબર પાકો બંદોબસ્ત કરાયો હતો, તેમ છતાં પહેલી વાર રોગી વૃદ્ધ અને ત્રીજી વાર શબ, તો આ દેવોએ નિર્માણ કર્યું એમ ત્યાં વર્ણન કરે છે. કેમ કે આ દ્વારા એને નિર્વેદ થશે અને ત્યાર પછી એ પરમ સત્યની શોધમાં નીકળશે. તો એના કલ્યાણ માટે, એની આધ્યાત્મિક ગતિ પ્રગતિ થાય એ માટે ગુડ ફોર્સિસ દે આર સિમ્બોલાઇઝ બાય ધ ગોડ્સ હિયર. તો ધ માઇન્ડ એન્ડ વાઇટલ આર ઓલવેઝ મોર ઓપન ટુ ધ યુનિવર્સ. તો આટલી વાત યુનિવર્સલ ફોર્સિસ વિશે. હવે શ્રીવિંદ અહીંયા એવું કહે છે કે આ જે વૈશ્વિક શક્તિઓ છે એના તરફ શરીર કરતાં મન અને પ્રાણ વધારે ખુલ્લા હોય છે. અને આપણે ઘન પ્રવાહી ને વાયુ એનું ઉદાહરણ સમજી લઈ અને સમજી શકીએ કે વાતાવરણની અંદર નાનકડા પણ ફેરફારો થાય છે તો વાયુ ઉપર અને જળ પાણી ઉપર એની તરત જ અસર થાય છે અને પૃથ્વી અથવા જળ પદાર્થ એના ઉપર એની એટલી જલ્દી અસર થતી નથી. એવું જ કંઈક અહીંયા છે, જેમ વસ્તુ સ્થૂળ એમ બહારની ઘટનાઓ કે બહારના ફેરફારો એની અસર એના પર ઓછી, કારણ કે એના તરફ ખુલ્લા પણ ઓછું. અને જેમ વસ્તુ સૂક્ષ્મ થતી જાય, શરીરના પ્રમાણમાં મન અને પ્રાણ સૂક્ષ્મ છે તો એના એ વધારે ખુલ્લા અને એમના ઉપર એની અસર વધારે, કોઈ પણ નાના મોટા પરિવર્તનો કે બળોની કે શક્તિઓની. The mind and vital are always more open to universal forces than the material. અહીંયા material એટલે physical, દેખીતું છે. તો આ એક મન અને પ્રાણનું ની વિધાયક બાજુ, પણ આ જ કારણસર એની એક નિષેધક બાજુ પણ છે. બટ ધે કેન બી મોર રેસલેસ ધેન ધ મટીરિયલ. શરીર કરતાં એ વધુ ચંચળ, એમાં વધુ અજંપો, વધુ મૂવમેન્ટ એ હંમેશા હોવાની. શરીરમાં એટલો ક્ષોભ, એટલી ક્ષુબ્ધતા નહીં થાય, એટલી ગતિ નહીં થાય, એટલું ચાંચલ્ય કે એવો અજંપો નહીં આવે જેટલો મન કે પ્રાણમાં આવશે. તો બટ ધે કેન બી મોર રેસલેસ ધેન ધ મટીરિયલ સો લોંગ એઝ ધે આર નોટ સબ્જેક્ટેડ ટુ ધ પીસ ફ્રોમ અબાવ. પણ જો ઉર્ધ્વમાંથી શાંતિનું અવતરણ થયું હોય અને એ શાંતિ મન અને પ્રાણમાં વ્યાપી ગઈ હોય તો પછી એમની બધી રેસલેસનેસ, એમનું બધું ચાંચલ્ય, એમનો બધો અજંપો, એમની બધી મૂવમેન્ટ્સ એ ઓછી થઈ અને છેવટે બંધ થઈ જાય છે અને એકદમ શાંત, કેટલીક વાર એટલા શાંત કે બહારનું કોઈ જોરદાર અવાજ કે એવી કોઈ ગતિ પણ એમના ઉપર અસર ન કરી શકે એટલી હદ સુધીના શાંત એ થઈ શકે છે. ઇફ દે આર સબ્જેક્ટેડ ટુ ધ પીસ ડિસેન્ડિંગ ફ્રોમ અબાવ. પછીનું પત્ર લઈએ. ધ કામ ફ્રોમ અબાવ કેમ ટુ યુ એન્ડ એસ્ટાબ્લિશ યોર કનેક્શન વિથ ધ અબાવ એન્ડ ઇફ યુ હોલ્ડ ફર્મલી ટુ ઇટ યુ વિલ બી એબલ ટુ રિમેઇન કામ. આગળ વારંવાર મેં કહ્યું છે, કામ, ક્વાયટ, પીસ, સાયલન્સ આ ચાર શબ્દો, એના ભેદ એમણે બહુ જ સૂક્ષ્મ રીતે બતાવ્યા છે આગળ. પણ ઘણી બધી વાર એકબીજાના પર્યાય તરીકે શ્રી અરવિંદદેવનો ઉપયોગ કર્યો છે અને કરે છે. પીસની વાત ચાલી રહી છે, અહીંયા કામ શબ્દ વાપર્યો છે. ધ કામ ફ્રોમ અબાવ કેમ ટુ યુ, ઉર્ધ્વમાંથી તારી અંદર શાંતિનું અવતરણ થયું. અને એને પરિણામ શું થયું? જ્યાંથી એ શાંતિ આવી હતી, ઉર્ધ્વમાં રહેલી દિવ્યતા, અભાવમાં જુઓ, છેલ્લે જે બીજી વાર અભાવ છે ને એમાં કેપિટલ કર્યો છે, તો ઉર્ધ્વમાં જે આત્મા કે પરમાત્મા, ખાસ કરીને નિર્ગુણ શાંતાકાર, તો ત્યાંથી આ શાંતિ આવી, અને એ શાંતિએ તારી ચેતનાને એ ઉર્ધ્વમાં રહેલી દિવ્યતાની સાથે જોડી આપી, અથવા તો એમાં સ્થિર કરી આપી. એસ્ટાબ્લિશ યોર કોન્શિયસનેસ વિથ ધ અબાવ, ત્યાં મજબૂત રીતે જોડી આપી. ઇન ધ અબાવ નથી કહ્યું, વિથ ધ અબાવ કહ્યું છે. મજબૂત રીતે જોડી આપી. એન્ડ ઇફ યુ હોલ્ડ ફર્મલી ટુ ઇટ, હવે જો તું આ શાંતિને બરાબર વળગી રહેશે, યુ હોલ્ડ ટુ નો અર્થ થાય છે નોટ ટુ એબેન્ડન, નોટ ટુ એબેન્ડન એટલે પોઝિટિવલી મૂકવું હોય તો ક્લિંગ ટુ એવો શબ્દ વાપરી શકીએ. તો તું જો હવે આ કનેક્શન તારું કરી આપ્યું શાંતિએ, હવે તું એને ઇફ યુ હોલ્ડ ટુ ઇટ, ફર્મલી હોલ્ડ ટુ ઇટ, જો બરાબર એને એને વળગી રહેશે તું, તો યુ વિલ બી એબલ ટુ રિમેઇન કામ, તો પછી તું શાંત રહી શકશે. હવે બરાબર અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે હોલ્ડ ટુ ઇટ એટલે શું. મનથી એ શાંતિની સાથે જોડાયેલા રહેવું, અભિપ્રેત આ છે હોલ્ડ ટુ ઇટમાં. મનથી શાંતિની સાથે જોડાયેલા રહેવું, અથવા સહેજ વધારે ચોકસાઈથી કહીએ, કારણ કે ધારો કે કોઈ માણસ મનથી શાંતિની સાથે પોતાના સમગ્ર મનથી જોડાયેલો રહે, તો પછી બાહ્ય કર્મો અને બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય વ્યવહારો અને ઇન્ટરેક્શન્સ એમાં મન કેટલે અંશે ભાગ લઈ શકે. એટલે આપણે વધુ ચોકસાઈ વાપરીને એમ કહીશું કે કમસે કમ મનના એક અંશથી તું જો આ શાંતિ દ્વારા, શાંતિનું જે ઉદ્ગમ સ્થાન છે અબાવ, એ કેપિટલ, ઉર્ધ્વમાં રહેલી દિવ્યતા, એની સાથેનો સંપર્ક તું ચાલુ રાખશે, તો તું કાયમ શાંત રહી શકશે. અને અન્યત્ર કર્મ દ્વારા યોગ સાધનાની વાત કરતી વખતે એમણે કહ્યું છે કે મનના આવી રીતે બે ભાગ પડી જાય છે. એક ભાગ, અંદરનો ભાગ, સદાય દિવ્યતાની સાથે જોડાયેલો રહે, આત્મા પરમાત્મા માં જે નામ આપવું હોય, અને જે સપાટી પરનો ભાગ છે મનનો, એ બાહ્ય ક્રિયાઓ બાહ્ય વ્યવહારો એ કરતો હોય, એમ પેરેલલ ચાલે. એટલે અહીંયા જોડાઈ રહે એમ કહું તો મનના એક અંશથી એમ આપણે સમજવાનું છે. તો જો આખું વાક્ય ફરીથી વાંચું. The calm from above came to you and established your consciousness with the above. And if you hold firmly to it, you will be able to remain calm. આ છેલ્લા બે શબ્દો છે ને, remain calm, એમાં આપણે શું સમજવાનું છે? Remain calm in the mind. કારણ કે પાછળ જ વાઇટલ ડિસ્ટર્બન્સની વાત આવશે. એટલે મનમાં અથવા મનના એક અંશમાં તું શાંત રહેશે. But to be rid of these vital disturbances, you have to get down the power and will that is also there above. Pehla atlu vaanchiye, pachi baki no bhag joiye. Pana pranna je vikshobho che, એમાંથી તારે મુક્ત થવું હોય, ટુ ગેટ રીડ ઓફ ધ વાઇટલ ડિસ્ટર્બન્સીસ, તો તારે શું કરવું જોઈએ? યુ હેવ ટુ ગેટ ડાઉન. અહીંયા ગેટ ડાઉન ગેટ બ્રિંગ ના અર્થમાં છે. યુ હેવ ટુ બ્રિંગ ડાઉન ધ પાવર એન્ડ વિલ દેટ ઇઝ ઓલ્સો ધેર અબાવ. જેમ ઉર્ધ્વમાં શાંતિ રહેલી છે, તેમ ઉર્ધ્વમાં દિવ્ય શક્તિ પણ રહેલી છે, અને દિવ્ય સંકલ્પ શક્તિ અથવા આત્મબળ અથવા આત્મશક્તિ એ પણ રહેલા છે. સંકલ્પ શક્તિ, આત્મબળ, જે શબ્દ વાપરો હોય, વિલ એન્ડ પાવર, આ બે શબ્દો વાપર્યા છે. પાવર એન્ડ વિલ બંનેમાં પી કેપિટલ, ડબલ્યુ કેપિટલ છે. એટલે જો પ્રાણિક ક્ષુબ્ધતાઓને શાંત કરી દેવી હોય, એમાંથી મુક્ત થઈ જવું હોય, તો શાંતિ ઉપરાંત આમને પણ તારે નીચે લાવવા જોઈએ. હવે જુઓ, દિવ્ય ઈચ્છા શક્તિ આવી અથવા દિવ્ય સંકલ્પ શક્તિ અવતરિત થઈ આપણી ચેતનામાં, એનાથી શું થશે? જે કંઈ હાયર એસ્પિરેશન આપણી અંદર છે, ઉર્ધ્વ તરફની અભિપ્સા, એને વળગી રહેવા માટેનું બળ આપણને પ્રાપ્ત થશે. એટલું જ નહીં, પણ એમાં વિઘ્ન નાખતું જે કંઈ પણ આવે, એનો અવરોધ કરતું જે કંઈ પણ આવે, એમાંથી આપણને માર્ગચ્યુત કરી અને આડે માર્ગે કે ઊંધે માર્ગે લઈ જનારું જે કંઈ પણ આવે, એનો ઇનકાર કરવાની જબરજસ્ત શક્તિ એ આ ઉર્ધ્વમાં રહેલી વિલ દ્વારા આવશે. એ ઈચ્છાશક્તિ, એ સંકલ્પ બળ અવતરિત થઈ અને આપણને આ રીતે બંને રીતે મદદ કરશે, કે અભિપ્સાને મજબૂત બનાવવામાં, કે આ અને આ જ ઉર્ધ્વ તરફની ગતિને મજબૂત કરવામાં, અને નેગેટિવલી જે કંઈ વચ્ચે આવતું હોય એનો ઇનકાર કરવાની શક્તિ, એ બળ એ આપણને મળે છે. જો ઘણી બધી વાર આપણે બધાએ વધતા ઓછા પ્રમાણમાં આ અનુભવ્યું છે, કે આપણી ઉર્ધ્વ તરફની અભિપ્સા હોય છે અને હજી પ્રકૃતિ પૂરેપૂરી શુદ્ધ થઈ નથી, એને કારણે નિમ્ન પ્રાણમાંથી જ્યારે આક્રમણો થાય છે, જાત ભાતના આવેગોના, એ વખતે હંમેશા આપણે એને રિજેક્ટ કરી શકતા નથી, હંમેશા એને આપણે ઇનકારી શકતા નથી. ક્યારેક ઇનકારી શકીએ છીએ, ક્યારેક નથી ઇનકારી શકતા. કેમ કે હજી આપણી અંદર આ ઉર્ધ્વમાંથી પેલું વિલ, પેલી સંકલ્પ શક્તિ, દિવ્ય સંકલ્પ શક્તિ અવતરિત થઈ અને બરાબર સ્થાપિત નથી થઈ આપણી ચેતનામાં, એટલે આવું થાય છે. હવે એવી રીતે પાવર, દિવ્ય શક્તિનું જ્યારે અવતરણ થાય આપણી ચેતનામાં, ત્યારે આપણે જાણીએ છીએ કે પી કેપિટલ વાળો પાવર છે, એટલે વિશુદ્ધતમ શક્તિ છે, વિશુદ્ધ દિવ્ય શક્તિ છે. એ શક્તિ આપણી અંદર એસ્ટાબ્લિશ થાય ત્યારે ત્યાં કામ કરે આપણી ચેતનામાં, અને એને કારણે જે પ્રાણની અશુદ્ધિઓ હોય એ કેટલીક અશુદ્ધિઓને તગેડી મૂકે, પોતાના કાર્ય દ્વારા કેટલીક અશુદ્ધિઓને પરિવર્તિત રૂપાંતરિત કરી દે. એટલે પાવર ફ્રોમ અબાવ એક્ટ્સ અપોન ધ કોન્શિયસનેસ, એક્ટ્સ અપોન ધ ઇમ્પ્યુરિટીસ ઓફ વાઇટલ નેચર, એન્ડ ઈધર રિમૂવ ધ ઇમ્પ્યુરિટીસ ઓર ટ્રાન્સફોર્મ્સ ધેમ. એટલે વાઇટલ ડિસ્ટર્બન્સીસને સદંતરપણે નાબૂદ કરવા હોય તો શ્રેવિન કહે છે કે આ બંને વસ્તુઓ પાવર અને વિલ જે ઉપર રહ્યા છે દિવ્યતામાં, એને ઉતારી અને તારી ચેતનામાં સ્થાપિત કરી દે. ટુ બી રીડ ઓફ ધીઝ વાઇટલ ડિસ્ટર્બન્સીસ યુ હેવ ટુ ગેટ ડાઉન ધ પાવર એન્ડ વિલ દેટ ઇઝ ઓલ્સો દેર અબાવ. હવે શરૂઆતમાં આ દિવ્ય શક્તિ અને દિવ્ય સંકલ્પ શક્તિ એ સાધક અભિસાર કરે, પ્રાર્થના કરે, એને થોડોક શાંતિપૂર્વક નીચે ખેંચે તો કોઈ આવીને તરત એસ્ટાબ્લિશ નથી થઈ જતું. ક્યારેક થોડું અવતરિત થાય, વળી પાછું ચાલ્યું જાય, વળી થોડા સમય વાર વધારે સમય માટે અવતરિત થાય, વળી પાછું જતું રહે. બિલકુલ શરૂઆતમાં કદાચ અવતરિત થાય જ નહીં. તો કાયમ માટે અવતરિત થાય એ પહેલાની એક સ્થિતિ બતાવે છે કે કમસે કમ તું આટલું કરી શકે કે ભલે તારી ચેતનામાં અવતરિત ન થાય બે વસ્તુઓ તત્કાળ, પણ જો તું આ શાંતિને તારા મનના એક અંશ દ્વારા વળગી રહીશ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એ ડિવાઇન પાવર અને ડિવાઇન વિલ એને તું બોલાવી શકે એટલી ક્ષમતા તો તારી અંદર આવી જાય, એટલી શક્તિ તો તારી અંદર આવી જાય, એટલી કપેસિટી તો તારી અંદર આવી જાય, એમ કહે છે. યુ હવે ઓર એટલીસ્ટ સો ટુ બી કનેક્ટેડ વિથ ઇટ, એની સાથે એવી રીતે જોડાયેલા રહેવું દેટ ઇટ વિલ એક્ટ વેન એવર યુ કોલ અપોન ઇટ. જ્યારે જ્યારે તું એમને બોલાવે ત્યારે ત્યારે તે અવતરિત થઈ અને કાર્ય કરે. ક્યાં? અગેન્સ્ટ ધ ફોર્સિસ ઓફ ધ ઇગ્નોરન્સ, અજ્ઞાનના બળોની સામે. આ દિવ્યતામાંથી આવતી વસ્તુ છે એટલે જ્ઞાનમાંથી, દિવ્ય જ્ઞાનમાંથી આવતી વસ્તુ છે, એ અજ્ઞાનના બળોની સામે એ લડે. તો કમસે કમ આટલું, અને અજ્ઞાનના બળો દ્વારા એમને અભિપ્રેત શું છે? વાઇટલ ડિસ્ટર્બન્સીસ. કારણ કે વાત આખી વાઇટલ ડિસ્ટર્બન્સીસના અનુસંધાનમાં ચાલે છે, ના સંદર્ભમાં ચાલે છે. તો પ્રાણિક ક્ષુબ્ધતાઓને ખાળવા ટાળવા માટે જો કાયમને માટે વિલ અને પાવરને શરૂઆતમાં આપણે ત્યાં આપણી ચેતનામાં સ્થાપિત ન કરી શકાય તો કમસે કમ એની સાથે એટલા જોડાયેલા તો રહેવું જોઈએ પેલી શાંતિ દ્વારા કે જ્યારે જ્યારે જરૂર પડે એમની ત્યારે ત્યારે એમને બોલાવી શકાય, એ અવતરિત થાય અને ફોર્સિસ ઓફ ઇગ્નોરન્સ અથવા તો પ્રાણની અજ્ઞાનમય પ્રાણની શક્તિઓની સામે એ યુદ્ધ કરી અને એમને મહાત કરી દે. એટલે પરિણામ છેવટે એ આવે કે પ્રાણિક શુદ્ધતાઓ આપણને ક્ષુબ્ધ કરી શકે નહીં, અથવા પ્રાણિક બળો એ આપણને ક્ષુબ્ધ કરી શકે નહીં. મૂળ વાત આ ચાલી રહી છે, પ્રાણના પ્રાણની ક્ષુબ્ધતાઓને કેવી રીતે દૂર કરી દેવી અથવા તો એના ઉપર કેવી રીતે પ્રભુત્વ મેળવી લેવું અથવા તો એમને કેવી રીતે પરિવર્તિત રૂપાંતરિત કરી દેવી, એ વાત ચાલી રહી છે. પછીનો પત્ર લઈએ. equanimity and peace in all conditions, in all parts of the being, is the first foundation of the yogic status. Yogic sthiti, એટલે ચેતનાની યૌગિક અવસ્થા, એનો પહેલો પાયો કયો? ફર્સ્ટ ફાઉન્ડેશન. ઇક્વોનિમિટી એન્ડ પીસ ઇન ઓલ કન્ડિશન્સ. ઇક્વોનિમિટી સમતા, પીસ શાંતિ. In all conditions, pratyek paristhiti ma, game evi viparit paristhiti same aave, koi game tem bole athva to koi jabardast bhaye same aavine ખડો થઈ જાય, અથવા એવું કંઈ પણ, એ વખતે ઇક્વોનિમિટી, સમત્વ, સમતા. ભગવદ્ ગીતાએ તો કહી દીધું કે સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વને જ યોગ કહેવામાં આવે છે. અને 13મા અધ્યાયના આરંભમાં પાંચેક શ્લોકો છે જ્ઞાનનું વર્ણન કરતા, અને મોટા ભાગના ભાષ્યકારો એમ કહે છે કે જ્ઞાન એટલે જ્ઞાન સાધનાની, પારુલ ત્યાં જ્ઞાનના સાધનો તરીકે ભાષ્યકારો એને લે છે. તો એમાં નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ એમ કહ્યું છે એક શ્લોકમાં, એના એટલે અડધા શ્લોકમાં. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ, ગમતી વસ્તુ આવે, ઈચ્છિત વસ્તુ આવે, ઇષ્ટ કે અનિષ્ટ, ન ગમતી આફતરૂપ વસ્તુ આવે, ઉપપત્તિષુ. નિત્યમ ચ સમચિત્તત્વમ, એટલે ઇન ઓલ કન્ડિશન્સ કહ્યું ને, તો ઇષ્ટાનિષ્ટો ઉપપત્તિષુ, નિત્યમ સમચિત્તત્વમ, હંમેશા સમચિત્તતા, ચિત્તની સમતા, ચેતનાની સમતા. ભગવદ્ ગીતાએ પણ સમતા ઉપર પુષ્કળ ભાર આપ્યો છે. પેલો જાણીતો પ્રસંગ એને યાદ કરીએ, શ્રી અરવિંદની નું ઉદાહરણ, લોર્ડનું પોતાનું, કે જ્યારે પ્રચ્છન્ન રીતે કલકત્તા છોડી અને ચંદ્રનગર જવાનું હતું, અને પેલો મેડિકલ ટેસ્ટ અને એ બધી વાત તમે જાણો છો, એ વખતે એના સાથીઓ ઊંચા નીચા થતા, આઘા પાછા થતા, શું કરવું શું નહીં. અને ત્યારે શ્રી અરવિંદ, આપણે જાણીએ છીએ, તદ્દન એક શબ્દ બોલ્યા વિના સંપૂર્ણ અક્ષુબ્ધ. પેલા કુલીને એમ લાગ્યું કે આ બાબુ ડરી ગયા છે, એટલે કશું બોલતા નથી, એ વગેરે તમે બધું જાણો છો. તો આ કેટલો મોટો ભય સામે હતો, અને આમાં જો પકડાઈ ગયા તો વોરંટ નીકળી જ ગયું હતું એમને માટે ધરપકડનું. એટલે અંગ્રેજ સરકાર એમને સળિયા પાછળ મૂકી જ દેત, આટલી મોટી શક્યતા હતી, આટલો મોટો ભય હતો. પણ ઇક્વોનિમિટી ઇન ઓલ કન્ડિશન્સ, અને બીજું ઇકોનોમિટી એન્ડ peace in all condition. Tran var shanti, trividh tapanu shaman ho. M anuvad karta ho. Adi vyadi upadi. Tranay je tap che, e shant thai jao. Om shanti hi shanti hi shanti hi. અને શંકરાચાર્યજીએ સાધન પંચકમ નામનું પાંચ શ્લોકોનું એમાં જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા કયા સાધનો કામે લગાડવા જોઈએ સાધકે એની વાત કરી છે. એટલે એનું ટાઇટલ રાખ્યું છે સાધન પંચકમ. એમાં એક શ્લોકનો એક ટુકડો આવો છે, શાંત્યાદિ પરિચિયતામ. શાંત્યાદિ પરિચિયતામ ભવ સુખે દોષો અનુસંધિયતામ, એમ શ્લોક આગળ ચાલે છે. પછી તો શાંતિ આદિ, સૌથી પહેલી શાંતિ, પછી બીજું બધું. એને પરિચિયતામ, મારું એવું લાગે કે પરી ઉપસર્ગ હશે ને ચી ધાતુ હશે, પણ એવું નથી. પરિચી આખો ધાતુ છે. અને ટુ એક્યુમ્યુલેટ, ટુ હીપ અપ, એવો અર્થ થાય છે એનો. અથવા તો એક્વાયર અને હીપ અપ, બે અર્થો, એક્વાયર અને હીપ અપ. એટલે પ્રાપ્ત કરવું અને એનો ઢગલો કરી દેવો, એને પુષ્કળ પ્રમાણમાં જમા કરી દેવું કંઈ પણ. તો શાંતિની બાબતમાં શંકરાચાર્યજી આ કહે છે કે જો બ્રહ્મ જ્ઞાન જોઈતું હોય તો અંદર શાંતિને બરાબર એનો ઢગલો કરી દો ચેતનામાં. શાંત્યાદિ પરિચિયતામ. તો ઇકોનોમિટી એન્ડ પીસ ઇન ઓલ કન્ડિશન્સ, આ તો ખરું જ. એનથી આગળ ઇન ઓલ પાર્ટસ ઓફ ધ બીંગ, સતના બધા અંશોમાં. આગળ આપણે જોયું કે માત્ર મનમાં, મનના સ્તરે આવે તો એ પૂરતું નથી, પ્રાણના સ્તરે પણ આવવું જોઈએ, શરીરના સ્તરે પણ આવવું જોઈએ, તો જ એ સદાયને માટે ટકી શકે. એટલે ઇન ઓલ પાર્ટસ ઓફ ધ બીંગ ઇઝ ધ ફર્સ્ટ ફાઉન્ડેશન ઓફ ધ યોગિક સ્ટેટસ. જો યોગ સાધનાના પાયાનું પ્રકરણ ચાલી રહ્યું છે તો ફર્સ્ટ ફાઉન્ડેશન આ ઇકોનોમિટી એન્ડ પીસ. અને આ એની મેં કહું, વારંવાર કહું છું ને દોહરાવું છું કે આનો અભાવ આપણે બધાને હોય જ છે ઓછા વધતા પ્રમાણમાં, પણ એ ખૂંચતું નથી. વાત ત્યાં છે, અને ખૂંચતું નથી ને માટે એની અભિપ્સા થતી નથી, એ અભિપ્સામાં જોશ આવતું નથી, એ અભિપ્સામાં તીવ્રતા આવતી નથી, એ અભિપ્સામાં અભિપ્સામાં સાતત્ય આવતું નથી. ડિસ્ટર્બન્સ નથી જોઈતું, ગમે તે થઈ જાય નથી જોઈતું અંદર, અને શાંતિ જોઈએ જ છે. આટલું જો અંદર પાકું થઈ જાય ને તો આપોઆપ પછી એ અભિપ્સાનીનું સાતત્ય રહે, એની તીવ્રતા રહે, બધું આવે. અને પછી આપણે વારંવાર માતાજીને આને માટે પ્રાર્થના પણ કરીએ કે માં આ દે મને, બસ આ આપ તું મને. અને આ બધું આપવા જ કોઈ પણ સદગુરુ બેઠા હોય છે, આપણને ખરેખર જોઈતું નથી હોતું, માટે મળતું નથી. હવે પછી આગળ જઈએ. ઇધર લાઇટ બ્રિંગિંગ વિથ ઇટ નોલેજ, ઓર ફોર્સ બ્રિંગિંગ સ્ટ્રેન્થ એન્ડ ડાયનેમિઝમ ઓફ મેની કાઇન્ડ્સ, ઓર આનંદ bringing love and joy of existence can come next according to the trend of the nature. Samata ane shanti aavya pachi prakash etle ke gnyan aavi shake. દિવ્ય શક્તિ એટલે કે બળ અને ગતિશીલતા જાત ભાતની એ આવી શકે. સ્ટ્રેન્થ એન્ડ ડાયનેમિઝમ ઓફ મેની કાઇન્ડ્સ અને આનંદ એટલે એની પોતાની સાથે પ્રેમ અને હર્ષને લઈ આવે છે. બ્રિંગિંગ લવ એન્ડ જોય ઓફ એક્ઝિસ્ટન્સ આ બધું પછીથી આવી શકે અને કેન કમ નેક્સ્ટ એકોર્ડિંગ ટુ ધ ટ્રેન્ડ ઓફ ધ નેચર. વ્યક્તિનું જે વલણ હોય, વ્યક્તિનું જે ઝોક હોય, એ મુજબ આ એક અથવા બે અથવા ત્રણેય આવી શકે. આમાંનું એક અથવા બે અથવા ત્રણ. જો હું ઉદાહરણ આપું તમને, આપણા આશ્રમના જ ઉદાહરણો લઈએ. કેડી શેઠના જેવું વ્યક્તિત્વ હોય, મહદ અંશે બૌદ્ધિક વ્યક્તિત્વ, તો એને આ શાંતિ આવ્યા પછી, સમતા આવ્યા પછી લાઈટ અને નોલેજ એની અંદર આવે. ડ્યુમાન જેવું વ્યક્તિત્વ, પ્રિન્સિપલી મેન ઓફ એક્શન, કર્મના માણસ, તો એમને શું પ્રાપ્ત થાય? ફોર્સ, બ્રિંગિંગ સ્ટ્રેન્થ એન્ડ ડાયનેમિઝમ ઓફ મેની કાઇન્ડ્સ. અને દિલીપ કુમાર રોય જેવું વ્યક્તિત્વ હોય, પ્રેમનું તત્વ, હૃદયનું તત્વ એ અત્યંત બળવાન, તો એમનામાં આનંદનું અવતરણ થાય અને એને કારણે જોય અને લવ આ બે વસ્તુઓ એ સવિશેષપણે ચેતનામાં વિકસે અને અભિવ્યક્ત પણ થાય. તો જેવું વ્યક્તિત્વ એ મુજબ પેલું આવે. તમને યાદ હશે જો આ ત્રણેયની અંદર આ ત્રણ વસ્તુઓ કેવી રીતે ઉતરી હતી એની પણ સહેજ વાત કરી લો. મેં કહું કેડી શેઠના બૌદ્ધિકતા એમના વ્યક્તિત્વમાં પ્રધાન. તો ઓલ ઇન્ડિયા મેગેઝિનના એડિટર દાયકાઓ સુધી એ રહ્યા, અરે મધર ઇન્ડિયાના, અને આ 47 ત્યાર પછી મોટા પોલિટિકલ ઇશ્યુઝ જ્યારે થયા ત્યારે દરેક ઇશ્યુમાં મધર ઇન્ડિયાના એ પોલિટિક્સ ઉપર લખતા અને એટલું બધું એ એપ્રિશિએટ થતું અને પોલિટિક્સની પુષ્કળ જાણકારીવાળા જે ખેરખાઓ હોય એ લોકો પણ એમને પૂછતા. અને શેઠનાએ પોતે પાછળથી એવું લખ્યું છે કે મને પોલિટિક્સની સહેજે કતાગમ નહોતી, પણ એ જ્ઞાન માતાજીને શ્રી અરવિંદની કૃપાથી, શક્તિથી મારી અંદર ઉતર્યું અને એ પ્રમાણે હું લખતો. માત્ર હું ચેનલ હતો, મને હું ખરેખર કશું જાણતો નહોતો. તો આવું આ એટલે લાઇટ અને નોલેજ એ આ રીતે ઉતરીને આ રીતે કામ કરતું હોય છે. અને વિવેકાનંદે એક જગ્યાએ એવું કહ્યું છે, આ એમની શ્રદ્ધાની વાત છે પણ છેવટે જ્ઞાનની અંદર સંદર્ભ જ્ઞાનનો છે, કે મને એટલી શ્રદ્ધા છે મારા ગુરુદેવમાં અને મા કાળીમાં કે હું જે વિશે બિલકુલ ન જાણતો હો એને વિશે પણ મને ઊભા થઈને બોલવાનું કહેવામાં આવે તો મને ખાતરી છે કે એમની શક્તિ થકી હું બોલી શકું. જે શ્રી અરવિંદની બાબતમાં થયું હતું, લેલે એમને કહ્યું કે જાઓ જઈને બોલો, મારી કોઈ તૈયારી નહીં. તો કે નારા આ જે ઓડિયન્સ બેઠું છે એને નારાયણ સમજી અને બોલવા માંડજો, વાણી આવશે. અને શ્રી અરવિંદે એમ કર્યું અને ધારા પ્રવાહ વાણી ફૂટી. એટલે આ થતું હોય છે. એવી જ રીતે ડિમાન્ડની વાત કરીએ, આ ગ્લોરિયા ફાર્મ આવડું મોટું અત્યારે આપણા આશ્રમમાં ઊભું થયું છે, જે મોટા ભાગનું અનાજ અને બીજું ત્રીજું એટલે આપણા ડાઇનિંગ રૂમમાં ત્યાંથી આવે છે. એ જમીન લીધી તો ખરી, પણ તદ્દન એટલે ડ્યુમાને જ્યારે માને વાત કરી ત્યારે માએ કહ્યું કે જો ડ્રેસિંગ પેકેટ આપ્યું કે બસ હું તને આટલું આપી શકું એમ છું, આનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખીશ નહીં. અને ડીમાને કે બસ બ્લેસિંગ્સમાં બધું આવી ગયું, પૈસા આવ્યા. એ તદ્દન વાંઝણી જમીન તે વખતે એ ખરીદાઈ અને આજે આપણે જોઈએ છીએ કે આ. અને તમે જાણો છો કે કેમિકલ પેલું ખાતરો વાપરતા નથી, એ લોકો જૈવિક ખેતી કરે છે. અને કેટલીક વાર આખી દુનિયાના માણસો ત્યાં કોન્ફરન્સીસ થાય છે કે તમે આટલું બધું પાક પેલા ખાતરોનો ઉપયોગ કર્યા વિના કેવી રીતે ઉતાર. ટૂંકમાં વાત એટલી છે કે કર્મ પ્રધાન વ્યક્તિત્વ હતું દ્યુમાનનું, તો આ આવ્યું ડાયનેમિઝમ ઓફ મેની કાઇન્ડ, સ્ટ્રેન્થ એન્ડ ડાયનેમિઝમ મેની કાઇન્ડ્સ આવ્યું. અને દિલીપ કુમાર રોયનું આપણે જાણીએ છીએ, મેં કહ્યું એમ હૃદયવાન વ્યક્તિ અને ભગવાને અદ્ભુત કંઠ આપેલો. અલમોડાના કૃષ્ણ પ્રેમના આશ્રમનો પેલો પ્રસંગ યાદ કરો કે ત્યાં બેઠા હતા અને મને ચાકર રાખોજી સામે ભગવાનની મૂર્તિ સ્વરૂપ હતું, યશોદામાં બેઠા હતા, કૃષ્ણ પ્રેમ બેઠા હતા. અને એ પોતે જ કહે છે કે હું એટલો બધો એ ગાતી વખતે એની સાથે એક થઈ ગયો અને એટલે પોતાની રીતે નવા નવા આરોહ અવરોહ એ આવતા ગયા અને ગાતા ગયા. અને આપણે જાણીએ છીએ પૂરું થયું ત્યારે કૃષ્ણ પ્રેમ એમને કહ્યું કે પરમ ભગવાન પોતે તારું ભજન સાંભળવા માટે આવ્યા હતા. અને યશોદામાએ એને એમ કહ્યું કે દિલીપ તું છે ને બીજી કોઈ સાધના ના કરીશ, આ તારી સાધના છે, તારું હૃદય, તારો પ્રેમ અને એમાંથી આવતું સંગીત, બસ આનાથી તને ભગવાન મળી જશે. આવું એમને કહ્યું હતું. તો વ્યક્તિત્વનું જેવો ટ્રેન્ડ, જે ટ્રેન્ડ વધુ પાવરફુલ એ પ્રમાણે વસ્તુઓ શાંતિ પછી અવતરિત થાય છે ચેતનાની અંદર. અકોર્ડિંગ ટુ ટ્રેન્ડ ઓફ ધ નેચર પણ જુઓ, બટ પીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન વિધાઉટ વિચ નથિંગ એલ્સ કેન બી સ્ટેબલ. પણ જો શાંતિનો પાયો ન હોય તો પાછળથી આવતી કોઈ પણ વસ્તુ ચેતનામાં સ્થિર સ્થાપિત થઈને રહી શકે નહીં. માટે પહેલી શાંતિ અને પહેલી સમતા પછી બધું. અહીં અટકી જઈએ આપણે.